એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજના આ શું કહેવાય આપણા સંવાદમાં સ્વાગત છે. આજે આપણે એક એવા કલાકારના જીવનમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જેમનું નામ એટલે અભિનયનો પર્યાય જ છે
અલ્પાચીનો.
હા,
અલ્પાચીનો.
એમનું સંસ્મરણ સોની બોય, આ મેમોયર ટૂંક સમયમાં આવી રહ્યું છે અને આપણા હાથમાં જે સ્ત્રોતો છે એના આધારે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ પુસ્તક શું કહેવા માંગે છે.
હા, અલ્પાચીનો એટલે માઇકલ કોર્લિયોન, ટોની મોન્ટાના, ફ્રેન્ક સર્પિકો, આ બધા પાત્રો ભજવનાર કલાકાર પણ હંમેશા થોડા રહસ્યમય રહ્યા છે, ખરું ને?
બરાબર.
એમણે દાયકાઓ સુધી પોતાની વાત યુનો જાહેરમાં મૂકવાનું ટાળ્યું. એટલે આ સોની બોય માત્ર એક સેલિબ્રિટી કથા નથી, પણ એક એવા કલાકારની આત્મખોજ છે જે આખી જિંદગી બીજાના પાત્રોમાં ઓગળી ગયા. આ પુસ્તકનું મહત્વ એ જ છે કે તે આ પેઢીના સૌથી પ્રભાવશાળી કલાકારોમાંના એકના મન અને આત્મામાં એક અભૂતપૂર્વ ઝલક આપે છે.
અને આ પુસ્તકનું શીર્ષક પણ સોની બોય,
એ જ ઘણું સૂચક છે.
હા, એ નામ જેમના બાળપણ સાથે જોડાયેલું છે એમની માતા અને નાના નાનીએ પ્રેમથી આપેલું. જાણે કે પુસ્તક આપણને પેલો જે દંતકથા રૂપ અલ્પચીનો છે એની પાછળ છુપાયેલા દક્ષિણ બ્રોન્ક્સના શરમાળ સંવેદનશીલ છોકરા સોની સુધી લઈ જવાની વાત કરે છે.
બરાબર. ગરીબી, જુસ્સો, પછી અચાનક મળેલી પ્રસિદ્ધિનો આઘાત, ઊંડું નુકસાન અને પેલી કલાત્મક સત્યની અવિરત શોધ, આ બધાની એક કાચી અને કાવ્યાત્મક સફર હોઈ શકે છે.
સાચી વાત છે. અને આજે એમની વાર્તા એટલે પણ સુસંગત છે કારણ કે માત્ર એક ફિલ્મ સ્ટારની કહાની નથી.
ના, બિલકુલ નહીં.
એ એક માણસની પોતાની જાતને ઘડવાની, ટકી રહેવાની અને છેવટે એક આઇકોન બનવાની ગાથા છે. કેવી રીતે શરૂઆતનો સંઘર્ષ અને નુકસાન કલાત્મક બળતણ બની શકે. નથી આવે આ બધા પ્રશ્નોના જવાબ કદાચ આ પુસ્તકમાં મળે.
ચોક્કસ. તો શરૂઆત કરીએ એમના ઘડતરના વર્ષોથી. 1940માં ન્યૂયોર્કના ઇસ્ટ હાર્લેમમાં જન્મ અને દક્ષિણ બ્રોન્ક્સમાં ઉછેર. સિસિલિયન અમેરિકન માતા પિતા.
પણ પિતા સાલ પછીનો માત્ર 2 વર્ષની ઉંમરે જ પરિવાર છોડીને જતા રહ્યા. આ ત્યાગ, આ ગેરહાજરી એમના જીવન પર બહુ ઊંડો ઘા છોડી ગઈ હશે.
ચોક્કસ. અને આ પિતાની ગેરહાજરીનો પડઘો કદાચ
હા એમના પાત્રોમાં પણ દેખાય છે.
હા, બરાબર. એમના ઘણા પાત્રોમાં પણ સંભળાય છે. એમનો ઉછેર મુખ્યત્વે માતા રોઝ અને નાના નાની કેટ અને જેમ્સ ગેરાર્ડીએ કર્યો. એમના નાના, ખબર છે, જેમ્સ ગેરાર્ડી?
હા, જે સિસિલીના કોર્લિયોન ગામના હતા.
હા, એ જ. એ એમના જીવનના પહેલા વાર્તાકાર બન્યા. રોજબરોજના જીવનમાં પણ નાટક શોધી લેતા, પણ ખરી કેન્દ્રવર્તી વ્યક્તિ તો એમની માતા રોઝ હતી.
હા, પુસ્તકમાં રોઝનું પાત્ર ખૂબ મહત્વનું અને કદાચ હૃદયદ્રાવક પણ છે. સંવેદનશીલ, પ્રેમાળ, પણ પોતાની મુશ્કેલીઓ સામે લડતી એક સ્ત્રી. એમણે જ સોનીની કલ્પનાને પાંખો આપી એને સિનેમા હોલમાં લઈ ગઈ. અને પેલી વાત છે ને કે નાનું સોની ઘરે આવીને નાની માટે ફિલ્મના દ્રશ્યો ભજવી બતાવતો.
હા, બરાબર.
એટલે એ ગરીબી અને સંઘર્ષ વચ્ચે અભિનય જાણે એક છટકબારી બની ગયો.
અને એ સમયનું બ્રોન્ક્સ, એ શેરીઓ, એ એમનો પહેલો સ્ટેજ બન્યો.
એકદમ. જ્યાં ભય અને દોસ્તી બંને હતા, જ્યાં એમણે જોવાનું, સાંભળવાનું અને ટકી રહેવા માટે અલગ અલગ રૂપ, શું કહેવાય, ધારણ કરવાનું શીખ્યું. એક તરફ ઘરનું હૂંફાળું રક્ષણાત્મક વાતાવરણ
અને બીજી તરફ પેલી શેરીઓની કઠોર વાસ્તવિકતા.
હા
હા, આ બે દુનિયા વચ્ચેનો તણાવ કદાચ એમના અભિનયની તીવ્રતાનો એક સ્ત્રોત બન્યો.
શાળામાં એમને મુશ્કેલી પડી. મતલબ કેટલાક સ્ત્રોત કહે છે કે તેઓ બેચેન હતા, ધ્યાન નહોતા આપી શકતા.
બીજા સ્ત્રોત ડિસ્લેક્સિયાનું પણ ઉલ્લેખ કરે છે.
હા, એટલે પરંપરાગત ભણતર એમના માટે નહોતું, પણ શાળાના એક નાટકમાં એમને પોતાની દિશા મળી, અભિનય.
હા, ત્યાંથી શરૂઆત થઈ.
એમને પ્રતિષ્ઠિત હાઈસ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં પ્રવેશ મળ્યો, પણ 17 વર્ષે એ પણ છોડી દીધું.
અને પછી શરૂ થયો યુનો જંગલનો સમય. શાળા છોડ્યા પછીના વર્ષો ભટકવાનો, સંઘર્ષનો સમય.
સામાન્ય નોકરીઓ કરી, ચોકીદાર, સંદેશવાહક,
મૂવી એશર.
હા, અને ગ્રીનવિચ વિલેજમાં પેલું બોહેમિયન જીવન. ક્યારેક મિત્રોને ત્યાં તો ક્યારેક થિયેટરમાં સૂઈ રહેતા, પણ કલાનો પીછો ન છોડ્યો.
ભોયરાના નાટકો અને કોફી હાઉસમાં એમની કલા ઘડાતી રહી.
હા, અને આ સમયગાળામાં જ એમને ચાર્લી લોટન જેવા શરૂઆતના માર્ગદર્શક મળ્યા, જેમણે એમની કાચી પ્રતિભાને ઓળખી અને ચેકઓફ જેવા નાટ્યકારોનો પરિચય કરાવ્યો.
અને પછી આવ્યો 1966નો એ વળાંક. બે વાર નકારાયા પછી એમને એક્ટર સ્ટુડિયોમાં પ્રવેશ મળ્યો.
ભો મોટો વળાંક, લી સ્ટ્રાસબર્ગ અને એમની મેથડ એક્ટિંગની દુનિયામાં પ્રવેશ.
આ એમના માટે કેવું રહ્યું? એક્ટર સ્ટુડિયો એમના માટે એટલે માત્ર તાલીમનું સ્થળ નહોતું, એ એમનું મંદિર, યુનિવર્સિટી, લેબોરેટરી બધું જ હતું. સ્ટ્રેસબર્ગે એમને ધ મેથડ ટેકનિક આપી. સરળ શબ્દોમાં કહીએ તો આ ટેકનિક શીખવે છે કે અભિનેતા પાત્રના ભાવનાત્મક સત્ય સુધી પહોંચવા માટે પોતાની અંગત લાગણીઓ, અનુભવો, સ્મૃતિઓ એનો ઉપયોગ કેવી રીતે કરી શકે.
ઓકે,
આનાથી પછીનોને પોતાની અંદર રહેલા ભાવનાત્મક ખજાનાને સમજવાની અને વાપરવાની એક ભાષા મળી એમ કહી શકાય.
એટલે એમની કલા વધુ નીખરી.
ઓફ બ્રોડવેમાં એમને ઓળખ મળી. ધી ઇન્ડિયન વોન્ટ્સ ધ બ્રોન્ક્સ જેવા નાટકો માટે પેલો ઓબી એવોર્ડ પણ મળ્યો,
જે ઓફ બ્રોડવે માટે બહુ સન્માનનીય ગણાય છે.
પણ હજી હોલિવૂડ દૂર હતું.
પછી 1971માં આવી ધ પેનિક ઇન નીડલ પાર્ક, હિરોઇન એડિક્ટની ભૂમિકા.
હા, અને આ ફિલ્મે ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાનું ધ્યાન ખેંચ્યું, જેઓ ધ ગોડફાધર માટે કાસ્ટિંગ કરી રહ્યા હતા. અને અહીંથી શરૂ થયો એમના જીવનનો સૌથી મોટો અને કદાચ સૌથી પડકારજનક અધ્યાય,
ધ ગોડફાધર, માઇકલ કોર્લિયોનીની ભૂમિકા. પણ પેલો સ્ટુડિયો પેરામાઉન્ટ એમને લેવા તૈયાર નહોતું.
ના, બિલકુલ નહીં. એમને રોબર્ટ રેડફોર્ડ કે રાયન ઓનીલ જેવા સ્થાપિત સ્ટાર જોઈતા હતા, પણ કોપોલા મક્કમ હતા.
પછીનો માટે પણ આ સમય ભારે દબાણ અને અનિશ્ચિતતાનો રહ્યો હશે, વારંવાર ઓડિશન, નોકરી જવાનો ડર.
ખરેખર, પણ કોપોલાનો વિશ્વાસ અને પછીનોની પ્રતિભા જીતી ગયા. અને પછીનોએ માઇકલ કોર્લિયોનેને માત્ર એક ગેંગસ્ટર તરીકે ન ભજવ્યો,
ના,
પણ એક એવા દુઃખદ રાજકુમાર તરીકે રજૂ કર્યો જે ન છૂટકે પોતાના ભાગ્યના અંધકાર તરફ ખેંચાઈ જાય છે. આ ફિલ્મની સફળતા તો રાતોરાત આવી અને પછીનો આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ગયા.
1970નો દશક તો બસ એમના નામે જ રહ્યો.
એકદમ
5 વર્ષમાં 4 ઓસ્કર નોમિનેશન, ગોડફાધર પછી સરપીકો,
હા,
ડોગ ડે આફ્ટરનૂન
એન્ડ જસ્ટિસ ફોર ઓલ,
એક પછી એક આઇકોનિક પાત્રો. એમણે પેલો એન્ટી હીરો જે કહેવાય એને પડદા પર જીવંત કરી દીધો.
સાચી વાત છે. પણ આ અકલ્પનીય સફળતાની બીજી બાજુ પણ હતી, સતત કામનું દબાણ, પ્રસિદ્ધિને કારણે આવેલી પેરાનોયાની લાગણી.
હા, પોતાની અંગત ઓળખ ગુમાવવાનો ભય.
બરાબર, અંદરનો સોની બોય અને બહારનો સુપરસ્ટાર અલ પચીનો, આ બંને વચ્ચે સંતુલન સાધવાનો સંઘર્ષ શરૂ થયો.
અને પછી 1980ના દાયકામાં એક શું કહેવાય પડતીનો તબક્કો પણ આવ્યો, ખાસ કરીને 1985માં આવેલી ફિલ્મ રિવોલ્યુશનની ભયંકર નિષ્ફળતા પછી.
હા, એ એમના માટે બીજો જંગલનો સમય હતો એમ કહી શકાય.
આ વખતે એમણે સભાનપણે ફિલ્મોમાંથી 4 વર્ષનો બ્રેક લીધો.
હા, એવું જ કર્યું. તેઓ થિયેટરમાં પાછા ફર્યા, પોતાના પૈસે પેલી ધ લોકલ સ્ટિગ્મેટિક નામની પ્રાયોગિક ફિલ્મ બનાવી. આ એક રીતે આત્મશોધ અને પોતાની કલાના મૂળ સાથે ફરી જોડાવાનો સમય હતો.
હોલિવૂડની માયાજાળથી દૂર રહીને પોતાની જાતને ફરીથી શોધી.
બરાબર, અને આ પુનઃમૂલ્યાંકન પછી એમણે 80ના દાયકાના અંતમાં અને 90ના દાયકામાં ફરી સફળતા મેળવી. 1992માં સેન્ટ ઓફ અ વુમન માટે આખરે ઓસ્કાર મળ્યો.
અને એ જ સમયગાળામાં એમના અંગત જીવનમાં પણ મોટો બદલાવ આવ્યો, પિતૃત્વ.
હા, 1989માં પુત્રી જુલી મેરી અને 2001માં જોડિયા એન્ટોન અને ઓલિવિયાનો જન્મ, આણે એમના જીવનને એક નમો અર્થ આપ્યો.
અને હવે 80 વર્ષની ઉંમર વટાવ્યા પછી સોની બોયમાં તેઓ આખી જિંદગી પર નજર ફેરવે છે. વૃદ્ધત્વ, ગુમાવેલા મિત્રો, કલાનું રહસ્ય, અને કદાચ પેલો બ્રોન્ક્સનો છોકરો જે હજી પણ અંદર ક્યાંક સત્યની શોધમાં છે. આ આખી સફર જોતા એમની કલા અને જીવન પાછળનું મૂળભૂત તત્વજ્ઞાન શું દેખાય છે? એમની કલા દૃષ્ટિ શું હતી?
એમની દ્રષ્ટિએ એટલે અભિનય માત્ર નકલ કે ઢોંગ નથી.
બરાબર,
એ છુપાયેલા સત્યને ઉજાગર કરવાની પ્રક્રિયા છે. પાત્ર એ બહારથી પહેરવાનો મોહરો નથી, પણ પોતાની અંદર જ રહેલું એક પાસું છે જેને ખોદીને બહાર લાવવાનું છે. સ્ટ્રાસબર્ગ પાસેથી શીખેલી પેલી ખાનગી ક્ષણો, પ્રાઇવેટ મોમેન્ટ્સની કળા, એ શું છે?
એટલે કે ભીડ વચ્ચે કે કેમેરા સામે પણ પાત્ર માટે જરૂરી એવી સાચી, ઊંડી અંગત લાગણીઓને પ્રામાણિકપણે જીવી બતાવવાની ક્ષમતા, એમના માટે ભાવનાત્મક સત્યની શોધ એ જ કલાનો અંતિમ ધ્યેય હતો.
અને દુનિયાને જોવાનો એમનો દ્રષ્ટિકોણ કેવો રહ્યો? હંમેશા એક આઉટસાઇડર જેવો. હા, હંમેશા એક આઉટસાઇડર, બહારના વ્યક્તિનો. એમના બ્રોન્ક્સના મૂળિયા ક્યારે છૂટ્યા નહીં, એટલે જ કદાચ એમને પેલો એન્ટી હીરો, બળવાખોરો, સમાજના હાશિયામાં ધકેલાઈ ગયેલા પાત્રો પ્રત્યે વધુ સહાનુભૂતિ રહી. એમનું માનવું હતું કે સત્તા અને સ્થાપિત વ્યવસ્થાથી દૂર આ હાશિયામાં જ જીવનના સૌથી રસપ્રદ નાટકો ભજવાય છે, અને એમનામાં એક ઊંડો માનવતાવાદ દેખાય છે. ગમે તેવા ખલનાયકમાં પણ એ ક્યાંક ઘવાયેલી માનવતા શોધી લેતા.
આટલો લાંબો સંઘર્ષ અને પછી સફળતા, આ બધા માટે પ્રેરણા ક્યાંથી મળતી રહી હશે?
મુખ્ય પ્રેરણા તો કદાચ અભિવ્યક્તિની એક આંતરિક ઊંડી જરૂરિયાત હતી. શરૂઆતમાં અભિનય એ વાસ્તવિકતાથી બચવાનો રસ્તો હતો, પણ પછી સ્ટેજ કે સેટ એમનું અભયારણ્ય બની ગયું.
અને બીજી મોટી પ્રેરણા, એમની માતા રોઝની સ્મૃતિ.
ચોક્કસ, એમનું મૃત્યુ પછીનો માટે જીવનનો એક મોટો આઘાત હતો જ્યારે તેઓ માત્ર 22 વર્ષના હતા. એમની આખી કારકિર્દી જાણે એમની માતા સાથેનો એક અદ્રશ્ય સંવાદ હોય, એમને બતાવવાનો પ્રયાસ કે પોતે શું બન્યા છે.
એ ખૂબ ભાવનાત્મક જોડાણ લાગે છે. શું કોઈ ત્રીજી પ્રેરણા પણ હતી?
હા, એમની અંદરની પેલી કલાત્મક જિજ્ઞાસા. હંમેશા નવા પડકારો શોધતા રહ્યા. લુકિંગ ફોર રિચાર્ડ જેવી ફિલ્મ બનાવીને શેક્સપિયરને સમજવાનો પ્રયત્ન કર્યો.
હા, નવી પેઢીના દિગ્દર્શકો સાથે કામ કર્યું.
બરાબર, એમના માટે કામ પોતે જ એક પ્રેરણા હતું. પાત્ર ઉકેલવાની મથામણ, રિહર્સલનો રોમાંચ, અને પછીના વર્ષોમાં પિતૃત્વ એક નવી અને મજબૂત પ્રેરણા બની. પોતાના બાળકો માટે એવા પિતા બનવાની ઈચ્છા જેમને ક્યારેય નહોતા મળ્યા.
જીવનમાં મુશ્કેલીઓ તો આવે જ, એમનો પ્રતિકૂળતાનો સામનો કરવાનો અભિગમ કેવો હતો? સીધો લડાઈ કરવાનો?
કે ના, એમનો અભિગમ સીધો લડાઈ કરવાનો નહોતો, પણ થોડું પાછળ હતીને વિચાર કરીને પછી માર્ગ કાઢવાનો હતો. જેમ કે રિવોલ્યુશનની નિષ્ફળતા પછી એમણે જે 4 વર્ષનો બ્રેક લીધો,
હા,
એ સમયે એમણે પોતાની કલાના મૂળ સિદ્ધાંતો પર પાછા જવા માટે વાપર્યો. ટીકા કે નિષ્ફળતાને અંતિમ ચુકાદો નહીં, પણ એક માહિતી તરીકે જોતા, જેનાથી પોતાની જાતનું મૂલ્યાંકન કરી શકાય.
એટલે કટોકટીનો ઉકેલ હંમેશા પોતાના કામમાં વધુ ઊંડા ઉતરવામાં.
હા, બરાબર. એમના માટે નિષ્ફળતા એ હાર નહીં, પણ શીખવાનો એક જરૂરી ભાગ છે.
આ લાંબી અને ઘટનાપૂર્ણ સફરમાં એવા કયા 3 નિર્ણાયક વળાંક આવ્યા જેણે પછીનોના જીવનની દિશા જ બદલી નાખી? પહેલો કયો ગણાય?
પહેલો વળાંક તો નિશંકપણે 1966માં એક્ટર સ્ટુડિયોમાં મળેલો પ્રવેશ હતો. 26 વર્ષની ઉંમરે 2 વાર રિજેક્ટ થયા પછી મળેલી આ સ્વીકૃતિ એ માત્ર કારકિર્દી માટે નહીં, પણ એમના અસ્તિત્વ માટે એક માન્યતા જેવી હતી.
લી સ્ટ્રસબર્ગના રૂપમાં કલાત્મક પિતા મળ્યા.
હા, અને ધ મેથડ દ્વારા શિસ્ત અને દિશા મળી. આણે એક કાચા હીરાને ઘડીને તૈયાર કર્યો એમ કહી શકીએ.
બીજો વળાંક તો ધ ગોડફાધર જ હોવો જોઈએ, ખરું ને?
બિલકુલ. 1970-71માં માઇકલ કોર્લિયોનીની ભૂમિકા માટે થયેલો સંઘર્ષ અને છેવટે મળેલી પસંદગી, સ્ટુડિયોના વિરોધ વચ્ચે કોપોલાનો પેલો અતૂટ વિશ્વાસ, એમના માટે જીવન બદલનારો સાબિત થયો.
અને એમને રાતોરાત ન્યુયોર્કના સ્ટેજ એક્ટરમાંથી આંતરરાષ્ટ્રીય સુપરસ્ટાર બનાવી દીધા.
હા, પણ આ સફળતા એક સોનેરી પિંજરું પણ બની. એમનું જીવન જાણે ગોડફાધર પહેલા અને ગોડફાધર પછી એમ વહેંચાઈ ગયું.
અને ત્રીજો મહત્વનો વળાંક કયો ગણી શકાય? પેલો રિવોલ્યુશન પછીનો બ્રેક.
હા, એ જ. 1985માં રિવોલ્યુશનની નિષ્ફળતા પછી એમણે લીધેલો 4 વર્ષનો સ્વૈચ્છિક વનવાસ. ફિલ્મોથી દૂર જઈને થિયેટર અને પોતાના અંગત પ્રોજેક્ટ ધ લોકલ સ્ટિગ્મેટિક પર કામ કરવું.
આ એક રીતે હોલિવૂડ સિસ્ટમ સામે બળવો હતો.
હા, બળવો, અને પોતાની કલાત્મક આત્માને બચાવવાનો પ્રયાસ હતો. આ પીછેહટે એમને પુનર્જીવન આપ્યું. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે વધુ પરિપક્વ, વધુ સંતુલિત અને પોતાની પસંદગીઓ પર વધુ નિયંત્રણ ધરાવતા હતા.
અલ્પચિનોના જીવનમાંથી આજના સમયમાં આપણે શું શીખી શકીએ? એવા કયા માનવીય બોધપાઠ છે જે આપણને સ્પર્શી જાય?
ઘણું બધું. પહેલું તો એ કે આપણા મૂળિયા, આપણી શરૂઆત કેટલી મહત્વની છે. એમણે બ્રોન્ક્સમાં જે શીખ્યું એ દ્રષ્ટિકોણ ક્યારેય છોડ્યો નહીં.
સાચી વાત. બીજું, પેલી ટકી રહેવાની ક્ષમતા.
હા, સ્થિતિસ્થાપકતા, રિજેક્શન, ગરીબી, નિષ્ફળતા સામે લડતા રહેવાની તાકાત પ્રતિભા જેટલી જ જરૂરી છે. અને ત્રીજું, સફળતા અને પ્રસિદ્ધિ.
હા, એ બહારથી ભલે ગમે તેટલી ચમકદાર લાગે પણ એ અંદરના ખાલીપાને ભરી શકતી નથી.
બરાબર. સાચો સંતોષ તો પોતાની જાતને સ્વીકારવામાં અને પોતાના મૂલ્યોને વળગી રહેવામાં છે.
માર્ગદર્શનનું મહત્વ પણ સ્પષ્ટ દેખાય છે. ચાર્લી લોટન, લી સ્ટ્રાસબર્ગ જેવા ગુરુઓ મળ્યા અને પોતાની કલા પ્રત્યેની નિષ્ઠા.
હા, વ્યાવસાયિક દબાણો વચ્ચે પણ એને જાળવી રાખવી અને નિષ્ફળતામાંથી શીખવાની હિંમત રાખવી, જરૂર પડે તો પાછળ હટીને ફરી વિચારવાની ક્ષમતા કેળવવી.
અને પેલું પિતૃત્વવાળું પાસું જીવનમાં મોડેથી સ્વીકારવું.
હા, એ બતાવે છે કે પ્રેમ, પરિવર્તન અને જીવનનો નવો હેતુ શોધવા માટે ઉંમરનો કોઈ બાધ નથી. અને છેલ્લે એ પણ સમજાય છે કે બાળપણના ઘા, જેમ કે પિતાનો ત્યાગ, એ પણ કલાત્મક ઉર્જા અને સહાનુભૂતિનો સ્ત્રોત બની શકે છે.
આ સમગ્ર ચર્ચાના અંતે જો આપણે ત્રણ મુખ્ય શીખ તારવવી હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો તે શું હોઈ શકે? પહેલી ભાવનાત્મક શીખ કઈ લાગે છે?
ભાવનાત્મક રીતે સૌથી સ્પર્શી જાય એવી વાત એ છે કે અલ પછીનોનો એમની માતા રોઝ સાથેનો અતૂટ અને કદાચ અધૂરો રહી ગયેલો સંબંધ, એમનું વહેલું મૃત્યુ પછીનો માટે જીવનભરનો એક ખાલીપો બની રહ્યો. અને કદાચ એમની આખી કારકિર્દી અજાણતા જ એ માતાને અર્પણ હતી જે એમની સફળતા જોઈ ન શકી. આ એ શીખવે છે કે આપણા સૌથી ઊંડા ઘા અને પ્રેમ આપણી સૌથી મોટી શક્તિ બની શકે છે.
ખૂબ સુંદર. અને બૌદ્ધિક દ્રષ્ટિએ શું મહત્વનું લાગે છે?
બૌદ્ધિક રીતે મહત્વની શીખ એ છે કે કલા, ખાસ કરીને અભિનય, એ માત્ર દેખાવ કે નકલ નથી, પણ સત્યને ઉજાગર કરવાની એક પ્રક્રિયા છે. પેલો ભાવનાત્મક રમતવીર બનવાનો વિચાર,
હા,
એટલે કે પોતાના અંગત અનુભવો અને લાગણીઓને કાચા માલ તરીકે વાપરીને પાત્રનું સત્ય શોધવું, આ વિચાર માત્ર કલાકારો માટે જ નહીં પણ કોઈપણ ક્ષેત્રમાં ઊંડાણ અને પ્રામાણિકતાથી કામ કરનાર વ્યક્તિ માટે પ્રેરણાદાયક છે.
અને છેલ્લે એક સાર્વત્રિક શીખ જે દરેકને લાગુ પડે.
સાર્વત્રિક શીખ છે પ્રતિકૂળતા સામે ટકી રહેવાની અને પુનઃજન્મ પામવાની ક્ષમતા. જીવનમાં જ્યારે બધું ઊંધું પડે, જ્યારે નિષ્ફળતા મળે, ત્યારે હાર માની લેવાને બદલે થૂભી જવાની, પોતાની અંદર જોવાની અને પોતાના મૂળભૂત મૂલ્યો સાથે ફરી જોડાવાની હિંમત રાખવી.
જેમ રિવોલ્યુશન પછીના એમના ચાર વર્ષના બ્રેકની જેમ.
બરાબર. ક્યારેક પાછળ હટવું એ હાર નથી, પણ નવી શરૂઆત માટેની તૈયારી છે. આ સ્થિતિસ્થાપકતાનો પાઠ સૌના માટે અમૂલ્ય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.